நமோரியாணம் நமோ சித்தாணம் நமோ அயஞானம் நமோ வஜாயாணம் சமுதுவேசவசாகுணம். આત્માનું શાસન ગ્રંથ બિરાજમાન છે. મંગલાચરણ કરીએ આપણે. શ્રી હિલ શાસન ગુરુ નમો, નાનાવિધ સુખકાર આત્મહિત ઉપદેશતે કરે મંગલાચાર. તો હે હિલ શાસન મે આત્માનું શાસન શ્રુત, જ્યાંથી દુઃખ હારી સુખકારી સાચી શાસના. જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાની, ભદ્ર ગુણ ધારી ભવ્ય કરત ઉપાસના. એસે સાર શાસ્ત્ર કો પ્રકાશે અર્થ જીવન કો, બને ઉપકાર નાશે મિથ્યા બ્રહ્મ વાસના. સાથે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો, જાતે મંદ્ર બુદ્ધિ ઉકે ઓત અર્થ ભાષના. જાતે મંદ્ર બુદ્ધિ ઉકે ઓત અર્થ ભાષના. મંગલાચરણ ની ગાથા. જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી પ્રભુ કો ઉર્ધાર, ગ્રંથ રચુ આત્માનુશાસન ભવ્ય જનો કો હૈ શિવકાર. હે આત્મન તુ દુઃખ સે ડરતા, અરુ સુખ કી વાંછા કરતા, ઇસીલિયે મે દુઃખ હારી અરુ સુખ કારી રચના કરતા. મધુર વિપાકી ઉપદેશા મૃત યદિ કટુ વિભાસિત હો, કટુ ઔષધિ ગ્રાહક રોગી બન કિંચિત તું ભયભીત ન હો. કટુ ઔષધિ ગ્રાહક રોગી બન કિંચિત તું ભયભીત ન હો. આત્માનું શાસન ગ્રંથ ના સ્વાધ્યાયમાં આપણે 10 નંબર ની ગાથા ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે, જેમાં આપણે ચાર પ્રકારની જે આરાધનાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે એમાં પ્રથમ સમ્યક દર્શન આરાધનાનું સ્વરૂપ પ્રતિપાદન કરતા શ્રી આચાર્ય મહારાજ નીચેનું કાવ્ય કહે છે. ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત આ સુંદર ગ્રંથ છે, જેમાં આચાર્ય દેવ 10 નંબરની ગાથામાં સર્વપ્રથમમાં પ્રથમ જે ચાર પ્રકારની આરાધના બતાવી, દર્શન આરાધના, જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના અને તપ આરાધના, એમાં સર્વપ્રથમ દર્શન આરાધનામાં સમ્યક દર્શન કહો, દર્શન કહો, એક જ વાત છે. તો દર્શન આરાધનામાં સમ્યક દર્શનનું સ્વરૂપ 10 નંબરથી લઈને 14 નંબરની ગાથા સુધી સમ્યક દર્શનનું સ્વરૂપ અને સમ્યક દર્શનની ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યક દર્શનના અનેક પ્રકારના ભેદ પ્રભેદનું વર્ણન અહીંયા 10, 11, 12, 13 અને 14 પાંચ ગાથાના માધ્યમથી આચાર્ય દેવ કરે છે. તો સૌથી પહેલા જે 10 નંબરની જે ગાથા છે એ ગાથામાં સમ્યક દર્શનનું સ્વરૂપ અને બે પ્રકારે અને ત્રણ પ્રકારે સમ્યકત્વના ભેદ કહે છે. ઉપદેશની અપેક્ષાએ સમ્યકત્વના બે ભેદ કીધા, અભિગમન અને નિસર્ગ. અને કર્મ એટલે કે દર્શન મોહનીય કર્મની અપેક્ષાએ સમ્યકત્વના ત્રણ ભેદ કીધા, ઔક્ષમિક, સાયોક્ષમિક અને કાયિક સમ્યક દર્શન. અને એના પછી 10 નંબરની ગાથામાં 25 કારના દોષોથી સમ્યક દ્રષ્ટિ જીવ રહિત છે એનું સુંદર વર્ણન અહીંયા આપણે જોયું. એમાં 8 પ્રકારના મદ, 8 પ્રકારના શંકાદી દોષો, 3 પ્રકારની મૂળતા અને 6 પ્રકારના અનાયતનોથી એવા પ્રકારના દોષોથી સમ્યક દ્રષ્ટિ જીવ રહિત છે એની ચર્ચા અહીંયા આવી. અને એના પછી સમ્યક દ્રષ્ટિ જીવ 4 ગુણથી સહિત છે, પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય. તો આ 4 ગુણનું આપણે થોડું વર્ણન આજે જોશું અને આ ગાથા આપણે પૂરી કરશું. જો અહીંયા 11 નંબરના પાના ઉપર આ 10 નંબરની જે ગાથા છે એનું વિશ્લેષણ અહીંયા આપ્યું છે. શમ, સંવેગ આદિ. શમનો અર્થ શું કહેવાય? શમ એટલે પ્રશમ. એની પહેલા સૂત્ર આપ્યું છે તત્વાર્થ સદ્ધાનમ સમ્યક દર્શનમ. તો એ કહે છે કે ખરેખર સમ્યક્ત્વ તો સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ તો આત્માના શ્રદ્ધા ગુણની એક નિર્મળ પર્યાય છે. આ તો નિમિત્તની અપેક્ષાએ, ઉત્પત્તિની અપેક્ષાએ, કર્મની અપેક્ષાએ સમ્યક દર્શનના અલગ અલગ પ્રકારના ભેદ કરવામાં આવ્યા છે. તો એ રીતે અહીંયા તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક્ત્વ એમ કહીને સમ્યક્ત્વ એક જ પ્રકારનું છે એમ અહીંયા કહે છે. હવે આગળ કહે છે શમ, સંવેગ આદિ. આ બંધ થઈ શમ, સંવેગ આદિ જો બહુ સરસ આ પ્રકરણ છે. ગુણોના નિર્મળપણાથી સમ્યક શ્રદ્ધાન વર્ધમાન થાય છે. 10 નંબરની ગાથા આજે આપણે પૂરી કરીએ છીએ. શમ, સંવેગ આદિ. સમ, સંવેગ આદિ એટલે 4. શમ એટલે પ્રશમ, સંવેગ, અનુકંપા અને શું ચોથું છે? આસ્તિક્ય. પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય. તો એ પ્રકારે જે ગુણો અંદરમાં સમ્યક દર્શન થતા સમ્યક દ્રષ્ટિના આત્મામાં પ્રગટ થાય છે એની નિર્મળતાથી સમ્યક શ્રદ્ધાન વર્ધમાન થાય. વર્ધમાન એટલે સમ્યક શ્રદ્ધાન, વર્ધમાન એટલે એની વૃદ્ધિ થાય, એની પ્રગાઢતા વધે છે, એની જડતા મજબૂત થાય છે આ ગુણો સહિત હોવાના કારણે. હવે આપણે 4 પ્રકારના જે આ ગુણ છે એની આપણે થોડી ચર્ચા કરીએ. સૌથી પહેલા પ્રશમની આપણે ચર્ચા કરીએ. જો થોડુંક આના પછીનું આપણા પેરેગ્રાફ વાંચી લઈએ. આપણે ગયા વખતે વાંચ્યું હતું બધું. કુમતી હવે કહે છે કે સમ્યક દર્શન થાય. આનો સાર તમને કહી દઉં આખા 2 પેરેગ્રાફનો કે સમ્યક દર્શન થાય ને એટલે જે અજ્ઞાન છે એ સમ્યક જ્ઞાન અને જે અચારિત્ર હતું એ ચારિત્ર રૂપે એટલે કે સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. સમ્યક દર્શન થતા જ્ઞાન, ચારિત્ર, તપ બધું સમ્યક થઈ જાય છે એમ અહીંયા કહેવા માંગે છે. અને સમ્યક દર્શન નથી તો આ જે જ્ઞાન છે, ચારિત્ર છે, તપ છે, બાહ્ય ત્યાગ છે, મંદ કષાય છે એનો મોક્ષ માર્ગમાં ખરેખર કોઈ સ્થાન નથી. એ બધા પરિણામ માત્ર એક શુભ ભાવ છે. સમ્યક્ત્વ નથી તો એ પરિણામ પણ સંસારનું જ કારણ છે એમ કહીને અહીંયા સમ્યક્ત્વ, સમ્યક્ત્વની આરાધનાની વાત કરવામાં આવે છે કે સમ્યક્ત્વનું મોક્ષ માર્ગમાં કેટલું મહત્વ સ્થાન છે એની અહીંયા ચર્ચા કરી. તો એ પ્રકારે આખા આ 2 પેરેગ્રાફમાં સમ્યક્ત્વની મહિમા કહી છે, સમ્યક દર્શન પ્રગટ કરવાની પ્રેરણા આપી છે. સમ્યક દર્શન સહિત જ્ઞાન ચારિત્ર સમ્યક હોય છે એમ વાત કરીને સમ્યક દર્શનને મોક્ષ માર્ગની પ્રથમ સીડી કીધી છે. સમ્યક દર્શનને મોક્ષ માર્ગનું પહેલું સોપાન કીધું છે. સમ્યક દર્શનને જે મોક્ષ માર્ગની નિસરણી એટલે કે જે સીડી છે એનું પહેલું પગથિયું કીધું છે. કેમ કે એના વગર જીવ સંસારમાં પરિભ્રમણ કરે
સમ્યક્ત્વ વગર અને મિથ્યાત્વ સહિત જીવ સંસારમાં અનંત દુઃખ ભોગવે. સમ્યક્ત્વના અભાવના કારણે અગિયાર અંગનું જ્ઞાન કરી લે, બાહ્યમાં મુનિવ્રત ધારણ કરી લે, તો તને મોક્ષ માર્ગી નથી કહેવાતો, સાધક નથી કહેવાતો, અંતરાત્મા નથી કહેવાતો, સુખનો અનુભવ નથી થતો. એ રીતે સમ્યક્ત્વનું આ 10 નંબરની ગાથામાં ખૂબ મહિમા, મહત્વ અને મોક્ષ માર્ગનું પહેલું પગથિયું કહીને સમ્યક દર્શનના અહીંયા ગુણ ગાયા છે. આ રીતે અહીંયા આ પેરેગ્રાફોમાં આ વાત આવી છે અને કહે છે કે 7 તત્વની જે યથાર્થ શ્રદ્ધા છે એનું નામ જ સમ્યક દર્શન છે. તે રીતે જીવ અજીવ આશ્રવ વન સંવન નિજરા મોક્ષ એ 7 તત્વોનો યથાવત નિશ્ચય, આત્મામાં તેનો વાસ્તવિક પ્રતિભાસ, તે જ સમ્યક દર્શન છે. પ્રતિભાસ એટલે પ્રતીતિ. પ્રતિભાસ એટલે ભાસવું, ભાસવું એટલે ભાવ ભાસન. પ્રતીતિ શ્રદ્ધા વિશ્વાસ રૂચિ દ્રઢતા મહિમા એકત્વ પોતાપણું પોતાના તત્વમાં અને પર તત્વમાં પરત્વપણું આશ્રવ અને બંધ તત્વમાં હેયત્વપણું સંવર નિજરા અને મોક્ષ તત્વમાં ઉપાધેયત્વપણું અને પોતાના જીવમાં પરમ ઉપાધેયત્વપણું થાય છે ત્યારે જીવને સમ્યક્ત્વ થાય છે. એની સાથે રહેલું જ્ઞાન પણ સમ્યક થઈ જાય છે. એની સાથે જે આચરણ છે એ પણ સમ્યક નામ પામે છે. અનંતાનુબંધી નો અભાવ થાય છે. સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. જે સંશય વિપર્ય અનવ્યવસાય એવા જે અજ્ઞાન રૂપ દોષ હતા, જ્ઞાનના જે દોષ હતા એ ટળી જાય છે અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી અહીંયા ખૂબ પ્રેરણા આપી છે કે આવી જે કલ્યાણ મૂર્તિ પવિત્ર વસ્તુ છે, પવિત્ર તત્વ છે, એ પવિત્ર સમ્યક દર્શનને અનંત અનંત દુઃખના અભાવનું કારણ જાણીને દુઃખના મૂળ જે મિથ્યાત્વના જે મૂળિયા છે એને નષ્ટ કરવાનું કારણ જાણીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટેની પ્રેરણા આ 10 નંબરની ગાથામાં અહીંયા આચાર્ય દેવ આપે છે અને કહે છે કે સમ્યક દર્શન છે તો એની સાથે જ્ઞાન આરાધના ચારિત્ર આરાધના અને તપ આરાધના એ પણ ઉજ્જવળતાને પામે છે, એ પણ ખીલી ઉઠે છે, એ પણ સમ્યક કહેવાય છે. એ રીતે અહીંયા આ સમ્યક આરાધનાની ચર્ચા કરી છે. હવે આ 10 નંબરની જે ગાથા છે એમાં ખાલી એક આપણે નાનો વિષય લઈએ, એના પછી આપણે 11, 12, 13, 14 ગાથા સુધી નાખો જે વિષય છે એ વિષયને આપણે લઈએ. હવે અહીંયા આ એક જ વિષય બાકી છે. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે 10 નંબરની ગાથામાં 3 વિષય નાના નાના આવ્યા છે, 3ની બદલે 4 કરી. પહેલો વિષય સમ્યક્ત્વના ભેદ, બીજો વિષય સમ્યક્ત્વના ભેદમાં આપણે લીધું હતું 2 પ્રકારે સમ્યક્ત્વના ભેદ, 3 પ્રકારે સમ્યક્ત્વના ભેદ, અભિગમન નિસર્ગત ઔપક્ષમિક સાયોક્ષમિક સાયક, તો એ 2 વિષય થઈ ગયા. અને એના પછી 25 દોષથી રહીત સમ્યક દ્રષ્ટિ છે, તે 25 દોષની ચર્ચા થઈ ગઈ. 8 મદથી રહીત, 8 શંકાદિ દોષથી રહીત, 3 મૂર્તાથી રહીત અને 6 અનાયતનથી રહીત, તે 25 દોષથી રહીત અને 4 પ્રકારના ગુણથી સહિત છે. કયા 4 પ્રકારના ગુણ? તો કે પ્રસંગ સમ્યક અનુકંપાને આસ્થિત છે. આનું સ્વરૂપ આજે આપણે થોડું જોવાનું છે. ખરેખર આ 4 ગુણના ધારક સમ્યક દ્રષ્ટિ જીવ, આ 4 ગુણ એમ કહી શકીએ સમ્યક દ્રષ્ટિ જીવની લાઈફ સ્ટાઈલ છે. સમ્યક દ્રષ્ટિ જીવનું જીવન છે. સમ્યક દ્રષ્ટિ જીવની અંતરંગ વૈરંગ પરિણતિ છે. ખ્યાલ આવે છે? આ એમની પવિત્રતા છે. અને સમ્યક દ્રષ્ટિ જીવને ઓળખવાના ચિહ્ન છે. આ બહિરંગ લક્ષણ છે. અંતરંગ લક્ષણ શું છે સમ્યક દર્શનનું? સમ્યક દર્શનનું અંતરંગ. મને આજે સવારના વિચાર આવતો હતો કે 20-25 પોઈન્ટ ને લઈને સમ્યક દર્શન ઉપર એક આખો આપણે કહીએ ને એસે, એક નિબંધ, ખ્યાલ આવે છે, એક આપણે આખો વિષય તૈયાર કરી શકીએ એટલા નાના નાના વિષયો સમ્યક દર્શનના વિષયની અંતર્ગત સામેલ છે. સમ્યક દ્રષ્ટિના લક્ષણ, સમ્યક દ્રષ્ટિના ભેદ પ્રભેદ, સમ્યક દર્શનની ઉત્પત્તિના કારણ, સમ્યક દર્શનની ઉત્પત્તિની વિધિ, સમ્યક દ્રષ્ટિનું જીવન, અનેક અનેક પ્રકરણોને લઈને આપણે સમ્યક દર્શન વિશે ઘણું બધું વિચારી શકીએ, લખી શકીએ. ચલો મારે એ વિષયમાં નથી જવું, ક્યારેક અવસર આવશે તો આપણે એનું પણ ડિટેલિંગ કરું. હવે અહિયાં શું કહે છે, સમ્યક દ્રષ્ટિ જીવ નું અંતરંગ લક્ષણ શું છે? આ સંવેગ પ્રથમ સંવેગ આસ્તિક અનુકંપા એ બહિરંગ લક્ષણ છે, તો એનું અંતરંગ લક્ષણ શું છે? સમ્યક દર્શન નું અંતરંગ લક્ષણ ખરેખર છે પ્રતીતિ, સમ્યક શ્રદ્ધા, હજી કહી શકીએ અનુભૂતિ, હજી કહી શકીએ અંદર માં પોતાનું પોતામાં હુંપણું, સમજાય છે? એ સમ્યક દર્શન નું અંતરંગ લક્ષણ છે. ખ્યાલ આવે છે? જે નિશંક આદિ જે ગુણો પ્રગટ થયા છે અંતરંગ લક્ષણ છે, અને એનું બહિરંગ સ્વરૂપ પણ દેખાય છે, પરંતુ અંતરંગમાં આવા ગુણો પ્રગટ થયા છે, તો બહિરંગમાં આ પ્રકારના સમ્યક દ્રષ્ટિનું જીવન પણ આટલું ઉજ્જવળ અને નિર્મળ દેખાય. તો આ રીતે આપણે પ્રથમ સમયે અનુકંપા આસ્તિક્યની વાત કરીએ. જે સૌથી પહેલા પ્રથમ, પ્રથમ નો અર્થ શું છે? પ્રથમ નો અર્થ છે, પ્રથમ એટલે રાગ દ્વેષની અત્યંત મંદતા, શાંત પરિણામ. કોઈ પણ પરિસ્થિતિ બને, કોઈ પણ ઉદય આવે, ખ્યાલ છે? કોઈ પણ ઘટના ઘટે, કોઈ પણ સિચ્યુએશન બને, તો એવી પરિસ્થિતિમાં જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ સદાકાળ શાંત, મંદ કે શાહી, મંદ રાગ દ્વેષ રૂપે પરણમે છે. અજ્ઞાની જેવા, મિથ્યાદ્રષ્ટિ જેવા તીવ્ર કશાય અને રાગ દ્વેષ ના પરિણામ સમ્યક દ્રષ્ટિને નથી જોવામાં. જેતા રામચંદ્રજીએ પણ જે 6 મહિના યુદ્ધ ચાલ્યું, રામચંદ્રજીને યુદ્ધ જોઈતું નહોતું. એમને તો ખૂબ વિનંતી કરી હતી, સમજાય છે? એકદમ શાંતિથી સમજાયું હતું, વિનંતી કરી હતી, નમ્રતાથી, વિનમ્રતાથી કીધું હતું કે ભાઈ સીતાજીને પાછા આપી દો. પરંતુ એ તો જે ઘટના ઘટીને યુદ્ધ થયું, પરંતુ એમાં પણ રામચંદ્રજી ના એવા કોઈ પરિણામ નહોતા કે હું આ રાવણ ને મારી નાખું, યુદ્ધ કરું, હું આમ કરું, તેમ કરું. તો એવા પ્રકારના જે મિથ્યાદ્રષ્ટિને પરિણામ થાય છે નાની નાની વાતમાં, ખ્યાલ છે? કોઈક ગુરુ ઈચ્છી નાખે, કોઈક પ્રત્યે ક્રોધ કરી નાખે, ઈર્ષા નો ભાવ થઈ જાય, માયાચારી, છલ કપટ, તો એ પ્રકારના જે મિથ્યાત્વ સહિતના જે કશાય તીવ્ર કશાય પરિણામ છે, તો એવા જે તીવ્ર કશાય પરિણામ છે એવા પરિણામ ચતુર્થ ગુણ સ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને પણ નથી હોતો, એને કહેવાય પ્રશ્ન. ખ્યાલ આવે છે? નાયની વાતમાં ઉદ્વેગ થઈ જાય, આકુળતા થઈ જાય, સંકલેશ પ્રણામ થઈ જાય, સંતપ્ત માનસ થઈ જાય. જેને સંતપ્ત માનસ શાંત હો, જિનકે ગુણો કે ગાન સે, સંતપ્ત, જે સંતપ્ત માનસ એટલે જે અશાંત ચિત્ત કહીએ, આકુળતા કહીએ, જે ચીડચીડી કહીએ, કે જે આપણે કહીએ ને કે વાતે વાતે રાગ દ્વેષ, ઇષ્ટનિષ્ઠ ની બુદ્ધિ, તો એ પ્રકારના જે તીવ્ર પ્રણામ છે એ સમ્યક દ્રષ્ટિને નથી હોતા, એનું નામ છે પ્રથમ. આ પ્રથમ નામનો ગુણ છે. જીતા ગુરુદેવ શ્રીમાં કે આપણી સામે જેટલા પણ જ્ઞાનીઓ છે બધામાં આપણને આ બધા ગુણ દેખાશે. ટોડરમાંથી સાફ જો, દેહ પરિવર્તન થવાનો કાળ આવ્યો, હાથી ઉભો છે, આખી પ્રજા બેઠી છે, રાજા છે, પરંતુ કેવા શાંત પરિણામમાં હતા, નિર્દોષ હતા ને, જ્ઞાની હતા, સમજાય છે? સત્ય બોલવા વાળા ને સત્ય લખવા વાળા હતા. અને આટલી મોટી ઘટના ઘટી ગઈ તો પણ એ ઘટનામાં પ્રથમ શાંત, સમજાય છે? શાંત ચિત્ત હો, નિર્વિકલ્પ હો, આત્મન નિજ મે તૃપ્ત રહો, શાંત રહો, શાંત રહો, કમતા રસ કા પાન કરો, જગ્ર ન હો, શુદ્ધ ન હો, કેટલા બધા એવા કાવ્ય આવે છે કે જેમાં સમ્યક દ્રષ્ટિના ગુણોનું વર્ણન આવે. તો આ રીતે પ્રથમ ની વાત આવી. મિથ્યાદ્રષ્ટિ જેવું માર દો, કાટ દો, ચલાવે છે, જે તીવ્ર કશાય છે, જે હિંસા કરતા તીવ્ર હિંસા ના પ્રણામ થઈ જાય તો પણ ડરે નહીં, એ રૂપે પ્રવૃત્તિ કરે, ચલાવે છે, તો અનેક અનેક પ્રકારથી એનું વર્ણન આપણે કરીએ. હું શોર્ટ શોર્ટમાં આ ચારેની વાત કરું છું. તો પ્રથમ ની વાત આપણે કહી. હવે આવી શાંતિ ચતુર્થ ગુણસ્થાન વાળો રાખી શકે તો મુનિરાજ કેવી પ્રથમ રસ ની ધારામાં હશે વિચાર. મુનિરાજ ઉપર તો ઉપસર્ગ પડી છે, રોજના પડી છે ઉપસર્ગો, ખ્યાલ આવે છે? કેટલી બહારમાં ઘણી વાર પ્રતિકૂળ પરિસ્થિતિ, અનુકૂળ ગમે તે હોય, પરંતુ એમાં રાગ દ્વેષ ના તીવ્ર પરિણામ કર્યા વગર ખરેખર પોતાના આત્માના આશ્રય વગર પરિણામ આ ગુણો આ ચિહ્નો આ લક્ષણ આવી વિશુદ્ધતા પ્રગટ નહીં થઈ શકે. આપણી માટે કહીએ તો અભ્યાસમાં આપણે આ બધી વાત લેવાની. આપણે આ બધાનું શું કહી રહ્યા છે? અભ્યાસ. પ્રથમ ગુણને પ્રગટ કરવાનો આસ્તિક્ય છે, સંવેગ છે, અનુકંપા, આ બધા ગુણો આપણે પણ બુદ્ધિપૂર્વક પ્રગટ કરવા માટેનો અભ્યાસ કરવો જોઈએ. અને સમ્યક દ્રષ્ટિના સહજ હોય છે, સમ્યક દ્રષ્ટિને કસાઈની મંદતા સહજ હોય છે, તો એ પ્રમાણે અહીંયા પ્રસંગની વાત છે. હવે સંવેગની વાત કરીએ તો સંવેગ એટલે સંવેગનો અર્થ શું થાય? કે સંસાર શરીર અને ભોગોનું સ્વરૂપ વિચારીને, સંસારના દુઃખોનું સ્વરૂપ વિચારીને જે અંદરથી જીવને ભય, ભય એટલે ડર, એટલે અજ્ઞાનીને જેવો ભય છે, મરી જવાનો ભય, આલોકનો ભય, પરલોકનો ભય, વેદના ભય, મરણ ભય, અકસ્માત ભય, એવા ભયની વાત નથી. અહીંયા તો આવા પરિણામથી બચવાનો જીવને અંદરથી ભાવ આવે. કેવા પરિણામથી બચવાનો? જે સંસારમાં પરિભ્રમણ કરાવે એવા પરિણામનો ભય લાગે. સમ્યક દ્રષ્ટિને બે વાત છે ને, ભય છે અને જીન આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો ભય, એમ આવે છે ને. સમ્યક દ્રષ્ટિને જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો નિરંતર ભય રહે છે. અને અહીંયા કહે છે કે જે સંસારમાં દુઃખ છે એ દુઃખથી ડરે છે. એટલે તો તોરેમજી સાહેબે લીધું ને કે જે સંસારથી, દુઃખોથી, સંસાર પરિભ્રમણથી, પંચ પરાવર્તન, ચાર ગતિ, 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવાથી જે તીર્થંકરો પણ ડરીને સંસાર છોડીને વન જંગલમાં ચાલ્યા ગયા, હે મિથ્યા દ્રષ્ટિજી, હે સુભટ, લખ્યું છે ને કે તું નથી ડરતો તો તું કેવો. આવા સંસારથી, પરિભ્રમણથી હજી તને ભય નથી લાગ્યો તો તું કેવો સુભટ. જે ચક્રવર્તીઓ પણ ડરીને ભાગી ગયા, તીર્થંકરો વયા ગયા, તો અહીંયા એ પ્રકારનો પરિભ્રમણનો ભય. રીતના લોક ભાવનાનો, જયારે બારા ભાવનાની વાત આવે, લોક ભાવનાનો વિચાર કરે કે આ લોકમાં મેં ક્યાં ક્યાં જન્મ લીધો, ક્યાં ક્યાં મરણ પામ્યા, કેવા કેવા દુઃખ ભોગવ્યા, એકેન્દ્રિય, બેન્દ્રિય આદિ ગતિઓમાં, નરકમાં, નિગોધમાં, અધિકતર સમય એવી હીન દશામાં વ્યતીત કર્યા, જ્યાં જ્ઞાનની હીનતા, ચારિત્રની હીનતા, ખ્યાલ આવે છે. તો એ પ્રકારે શ્રદ્ધાની વિપરીતતા, તીવ્ર કસાય, તીવ્ર રાગદ્વેષના પરિણામનું ફળ શું મળશે? તો એ પ્રકારે પરિણામથી ભયભીત થવું, ઉદયથી નહીં, અહીંયા શરીરમાં આવતા રોગથી ભયભીત થવાની વાત નથી. અહીંયા બહારમાં બનતી પરિસ્થિતિઓથી ડર લાગવાની, ડર તો લાગે, શેનો ડર લાગે? સમ્યક દ્રષ્ટિને શેનો ડર લાગે છે? મિથ્યા દ્રષ્ટિને શેનો ડર લાગે છે? ડરમાં તો બેવ છે, ડર તો બેવને લાગે છે, ભય તો બેવને છે, પરંતુ મિથ્યા દ્રષ્ટિને ઉદય ન બદલાઈ જાય, પાપનો ઉદય ન આવી જાય, પુણ્યનો ઉદય ન વયો જાય, શરીર સ્વસ્થ બન્યું રહે, પરિવાર આમનામ બન્યું રહે, રૂપિયા પૈસા બન્યા રહે, એમાં વૃદ્ધિ થાય, એમાં હાનિ ન થાય, ઊંચાઈ ન જાય, વયું ન જાય, એ પ્રકારનો ભય રહે. અને સમ્યક દ્રષ્ટિ જીવને કેવો ભય છે? કે હવે હું વધારે પરિભ્રમણ ન કરું, મારા પરિણામ ન બગડે, ઉદયમાં ન જોડાવું, વધારે ને વધારે પોતાની સાધના કરું, એ પ્રકારની અંદરની વિશુદ્ધતા વધે છે. તો બહારમાં પરિભ્રમણનો, રખડપટ્ટીનો ભય લાગે, એવા પરિણામનો ભય લાગે છે, કે જે પરિણામથી જ સંસારમાં રખડે એવા પ્રકારના પરિણામનો શું લાગે છે? ભય લાગે. અહીંયા ત્રણ વાત કહી છે, ખ્યાલ આવે છે, કે અજ્ઞાની જીવ નિરંતર તેનાથી ભયભીત છે. શારીરિક કોઈ પણ પરિસ્થિતિ બની જાય, રોગ આદિ, તો એનાથી ડરે. કોઈ માનસિક સ્થિતિથી ભયભીત છે, એમાં આકુળી છે. અને કોઈ આગંતુક એટલે અચાનક કોઈ ઘટના ઘટી જાય તો ડરી જાય. તો એવા પ્રકારના જે પરિણામ છે, એવા પ્રકારના જે સંયોગો છે, ખ્યાલ આવે છે, મિથ્યા દ્રષ્ટિજીવ એનાથી ડરતા હોય છે સંયોગોથી. પણ સમ્યક દ્રષ્ટિજીવ તો કે અંદરમાં હવે મારો આત્મા વધારે પરિભ્રમણ ન કરે, એવા પરિણામ ન થાય, એવો સંસાર ન વધે, એવા પ્રકારના શું કરે છે? ભાવના ભાવીને એવા પ્રકારના પરિણામથી બચે. ખ્યાલ આવે છે? તો એવા પ્રકારનો જે અંદરથી વિચાર ચાલે છે એ ભયના ખાતામાં, એટલે કે સંવેગના ખાતામાં જશે. હવે ત્રીજી વાત છે જો, અને ખરેખર જયારે સમ્યક દ્રષ્ટિ જીવને સંસાર શરીર ભોગોની સામર્થ્ય જ્ઞાનથી સંસાર શરીર ભોગોની અનિશ્ચિતતા નો ખ્યાલ આવે છે તો સાચો વૈરાગ્ય આવે છે. અને સાચો વૈરાગ્ય આવે છે તે વધારે ને વધારે પોતાના આત્માની સાધનામાં આગળ વધે. ખ્યાલ આવે છે? અનિશ્ચિતતા નો ખ્યાલ આવે છે, અસારતા નો ખ્યાલ આવે છે, અશરણતા નો ખ્યાલ આવે છે, શરીર આદિની નાશવાનતા નો, નશ્વરતા નો ખ્યાલ આવે, ક્ષણભંગુરતા નો ખ્યાલ આવે. તો એટલે માટે એવા પ્રણામ કરવાથી ડરે કે આવા તીવ્ર રાગદેશ ના પ્રણામ, તીવ્ર સંયોગો પ્રત્યેની આસક્તિ કરવાથી જયારે આ સંયોગવાદી નો વિયોગ થશે તો કેટલો ડરી જશે, કેટલો આકુળી થશે, કેવા આર્ત ધ્યાન ના પ્રણામ કરશે, રૌદ્ર ધ્યાન ના પ્રણામ કરશે. આપણા પ્રણામ થી બચવા માંગે, આપણા પ્રણામ નો ભય છે, આપણા પ્રણામ ન થાય એનો ડર, એટલે એનાથી બચવા માટે તત્વજ્ઞાન કરે. તો આ રીતે પ્રથમ સંવેગ. હવે અનુકંપા. અનુકંપાની વાત શું છે તો કે દયાનો ભાવ. કર્મના ઉદયવશ અજ્ઞાની જીવો જે દુઃખી છે, જે આકુળી છે, જે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે, જે દુઃખ ભોગવી રહ્યા છે, જે પાપના ઉદયને ભોગવી રહ્યા છે, એવા જીવોને જોઈને સમ્યક દ્રષ્ટિ જીવને અંદરથી કરુણા આવે. સમજાય છે? એટલે માટે તો આચાર્ય દેવ છે, ગુરુદેવ શ્રી છે, જ્ઞાનીઓ છે, આટલું બધું લેખન, આટલા બધા પ્રવચન કેમ કર્યા? કારણ કે અંદરથી અનુકંપા, અકારણ કરુણા, કરુણાનો ભાવ, એનું નામ છે અનુકંપા. જે કરુણા આવે છે એ કરુણા કોના કારણે આવે છે કે પોતાના આત્માને અંદરમાં અનુભવ્યો છે, અંદરમાં પોતાના આત્મામાં ભરેલા સુખનું વેદન કર્યું છે. તો અંદરમાં જે પોતાની સામર્થ્ય છે, એવી જ સામર્થ્ય જગતના જીવો પાસે છે, એવો અંદરમાં જયારે ખ્યાલ આવે છે અને એની સાથે સાથે જીવોને દુઃખી જોવે, જીવોને પીડાતા જોવે છે, વેદનામાં જોઈએ છે, તો અજ્ઞાની ની એવી વેદના, એવી પીડા, એવા દુઃખ, એવા ઉદયોમાં રચ્યો પચ્યો અજ્ઞાની જીવ જે આકુરતાને ભોગવે છે, ખ્યાલ આવે છે? એવા જીવો પ્રત્યે કરુણાનો ભાવ આવે છે, એટલે ઉપદેશ નીકળે, લેખન થાય છે, ચર્ચા થાય છે, બોધ આપે છે, સંબોધન કરે છે, ઉપદેશ આપે છે, માર્ગ આપે છે, માર્ગ સમજાવે છે, માર્ગ પર ચાલવાની વિધિ, સુખી થવાનો ઉપાય સમજાવે છે. એ અકારણ કરુણાનું કારણ. કયા કારણે ગુરુદેવજીના મુખથી આટલા હજારો 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 પ્રવચનો થયા? કયા કારણે આટલા જીવો પરિવર્તન પામ્યા, પરિવર્તિત થયા, અભિપ્રાય પરિવર્તિત થયો, વિચાર પરિવર્તિત, સોચ પરિવર્તિત થઈ? કોના કારણે? ગુરુદેવજી આ કારણ કરુણાના કારણે. સમય સાગી મળ્યા પછી ગુપ્તપણે પોતાની સાધના કરી હોત અને બહાર જ ન પડ્યા હોત તો, જાહેરમાં આટલા વ્યાખ્યાન ન કર્યા હોત તો આપણા સુધીના વાત કેવી રીતના આવત? આજે આપણે જે મુક્ત હૃદયથી, આજે આપણે જે આ તત્વની આટલી સરસ વાત આટલી સરળતાથી સમજી શકીએ છીએ, એ આ અનુકંપાના, જ્ઞાનીઓની અનુકંપાના કારણે. છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું આચાર્ય દેવને પોસાતું નથી, ગમતું નથી, ખટકે છે, પરંતુ તો પણ એ ભૂમિકામાં એ પ્રકારનો રાગ આવે છે, સંજનનનો કસાય છે ઉભો, એટલે માટે આ લેખન આદિનું કાર્ય થાય છે અને આટલા હજારો ગ્રંથોની રચના થઈ. તો અનુકંપા છે, આ એક ગુણ છે સમ્યક દ્રષ્ટિનો, આ એક બહિરંગ લક્ષણ છે એમનું. ગુરુદેવજીની અનુકંપા જો, એક લીમડાના ઝાડના પાન તોડતા હોય બાળકો, નીચે પડ્યા હોય, કોઈ એના પર ચાલતું હોય, તો ગુરુદેવજીને કેટલી અનુકંપા વર્તતી હતી, કેટલી દયા વર્તતી હતી. બધા જીવો માટે અનુકંપા, બધા જીવો માટે દયાનો ભાવ. આવી દયાનો ભાવ સાચા અર્થમાં ક્યારે આવી શકશે? દયા કરો પહેલે અપને પર. પોતાની અંદરમાં પોતાની એવી દયા કરી, પોતા પર એવી દયા કરી કે અંદરમાં પોતાના સ્વભાવના દર્શન કર્યા, તો બહાર આવીને જગતના જીવો પ્રત્યે પણ આવા દયાનો અને કરુણાનો ભાવ આવે, અને એના ફળ સ્વરૂપે આ આખું શાસન ચાલે છે, આ પ્રભાવના થાય છે, આ જીવો માર્ગમાં જોડાય છે, જીવોની સોચ બદલાય છે, જીવોની દ્રષ્ટિ બદલાય છે, હરેક પરિસ્થિતિને, હરેક સિચ્યુએશનને જોવાનો એંગલ બદલાય છે, અને આ એંગલનું બદલવું, આ સોચનું બદલવું, આ અભિપ્રાયનું બદલવું, આ દ્રષ્ટિનું બદલવું, સમજાય છે? આ વિચારસરણીનું બદલવું, એનું નામ ખરેખર, એનું નામ ખરેખર પુરુષાર્થ છે. આ જ ખરેખર જૈન ધર્મ છે, આ જ ખરેખર જૈન શાસન છે. તો આ જે આખી સોચ બદલાય છે, જે અંદર થી એકબીજા માટે દયા નો ભાવ, કરુણા નો ભાવ, મદદ કરવાનો ભાવ, સાદર ની વાત્સલ્ય છે, ખ્યાલ આવે? એમ છે એની પ્રકારે તન મન ધનથી જે રીતે આપણે કરી શકીએ એ રીતે એકબીજાની ઉપર જે કરુણા દયા આવે છે, અને એ અલગ અલગ રૂપમાં હોય છે. કોઈને સંબોધન કરીને, કોઈને સાંત્વના આપીએ, કોઈને કોઈક રીતે, કોઈકને કોઈક રીતે મદદ કરીને, એવી રીતના જ્ઞાનીઓની આ એક દયા, એક અનુકંપા અને એક કરુણાનો ભાવ છે કે જેના કારણે એમનું તો હિત થાય છે, પરંતુ જગતના જીવોનું પણ હિત થાય છે. કહે છે, તુમતા દાની ક્યાં કોઈ ઓ જખો દેવી જખી નિદિયા. અરિયન ભગવાનને કોઈ વિકલ્પ નથી, કોઈ કરુણાનો ભાવ, કોઈ એવો ભાવ નથી, પરંતુ સહજ જ એક કેવળ જ્ઞાન થતા, એક સર્વજ્ઞ વિતરાગી થતા હિતોપદેશી થાય છે. અને ચાર પ્રકારના જે દાન છે, જ્ઞાન દાન છે, આહાર દાન છે, અભય દાન છે, ઔષધિ દાન છે, એ પ્રકારના દાન અપાય છે સમૂહ શરણમાં, કે જગતના જીવો તરી જાય છે સંસાર સમુદ્રથી. તો આ રીતે સંવેગ, પ્રસન્ન સંવેગ અને અનુકંપા અને આસ્તિક્ય, આસ્તિક્ય એટલે આસ્થા, વિશ્વાસ, આ બહુ જબરદસ્ત ગુણ છે તમને દ્રષ્ટિમાં. આસ્તિક્ય એટલે જીનેન્દ્ર ભગવાને કહેલા, ઓમ ધ્વનિમાં પ્રરૂપિત થયેલા જે સાત તત્વ છે, જે વસ્તુનું સ્વરૂપ છે, જે વિશ્વનું બંધારણ છે, જે વસ્તુનું બંધારણ છે, જે સ્વતંત્રતાની ઘોષણા કરી છે, જે એક એક સિદ્ધાંત બતાવ્યા છે, અણુ અણુ કણ કણ જન જનની જે સ્વતંત્રતા બતાવી છે, એના ઉપર નિશંકપણે શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ. આસ્તિક્ય એટલે આસ્થા, વિશ્વાસ, એનું નામ શું છે? આસ્તિક્ય નામનો ગુણ. અરે દુનિયા બદલાઈ જાય, ફરી જાય, ઉદયો આખું કે ને કે જમીન આસમાન એક થઈ જાય, પાપ નો ઉદય આવી જાય, પ્રતિકૂળતા આવી જાય, તો પણ તમને દ્રષ્ટિની આસ્થા, જીન શાસનમાં, જૈન ધર્મમાં, પોતાના સ્વરૂપ સંબંધી, પર સંબંધી, સાત તત્વ સંબંધી, જે ઉપાદે તત્વ સંબંધી જે આસ્થા છે, જે શ્રદ્ધા છે, જે વિશ્વાસ છે, જે નિશંકતા છે, જે નિર્ભયતા છે, જે નિકાંક્ષતા છે, જે નિરપેક્ષતા છે, એટલી બધી જળ થાય છે કે એમને કોઈ હલાવી દગાવી શકતું નથી. આનું નામ છે આસ્તિક્ય નામનો ગુણ. પ્રશમ સંવેદ અનુકંપા આસ્તિક્ય. હવે આપણે આપણા જીવનમાં આપણા પ્રણામને કટોલવા જોઈએ કે આપણા અંદરમાં ગુણો કેટલા હદે પ્રગટ થયા છે. આપણે વિચારીએ પણ છે કે નહીં આ રીતે? આપણને સંસારમાં પરિભ્રમણનો ડર લાગે છે? આયુ પૂર્ણ થઈ જશે અને અહીંયા બધું છૂટી જશે તો અહીંયાથી ક્યાં જશું, ક્યાં ઉતારા થશે, ક્યાં ઉતાર લેશું, ક્યાં જન્મ કરશું, ક્યાં મરશું, શું કરશું, અનંતકાળ કેવી રીતના વ્યતીત થશે, કઈ દશામાં રહેશું, કેવી રીતના રહેશું, એ પ્રકારમાં અંદરથી ભવનો ભય જેને લાગી જાય, ભવનો ભય જેને લાગી જાય એ ભગવાન બનવા તૈયાર થાય. તો આ રીતની જે અંદરમાં જે ભીંજાયેલી પણતી, ભીજી પણતી હોવી જોઈએ, ભીંજાયેલી પણતી હોવી જોઈએ, એ પણતી જે જ્ઞાન વૈરાગ્ય, જ્ઞાન વૈરાગ્ય નિશ્ચય વ્યવહાર ના સુમેળ સાથે જે આત્મર્થીની પ્રણતિ હોવી જોઈએ, એવી પ્રણતિ સહિત જીવ આગળ વધે છે, એ સમ્યક્ત્વ આદિ ગુણોને ધારણ કરે છે. અને આ પ્રચંડ સમય અનુકંપા આસ્તિક્ય આદિ ગુણો લક્ષણો આવા પ્રકારની પરિણતિ એમના જીવનમાં પ્રગટ થાય છે, જેને જોઈને આપણને ખ્યાલમાં આવી જાય કે આ કોઈ ઊંચો જીવ છે, આ કોઈ મોક્ષ માર્ગી છે, ખ્યાલ આવે છે, આ કોઈ ઉત્તમ જીવ છે, આ કોઈ પરિચય કરવા યોગ્ય જીવ છે. તો એ રીતની આપણું જીવન, આપણી પ્રગતિ, આપણી વિશુદ્ધતા, આપણી પવિત્રતા, આપણી પાત્રતા, આપણી શ્રદ્ધા, આપણી આસ્થા, આપણી વૈરાગ્યમય પ્રણતિ હોવી જોઈએ, કરુણામય પ્રણતિ, કઠોર પ્રણતિ નહીં, કઠોર પ્રણતિ નહીં, ભક્ષ અભક્ષ નો નિર્ણય નહીં, રાત દિવસ નો નિર્ણય નહીં, કોઈ વિવેક નહીં. તો એ પ્રકારની જે આપણે કહીએ હિંસામય પ્રણતિ છે, જે તીવ્ર મિથ્યાત્વમય પ્રણતિ છે, એ કોઈ સમ્યક્ત્વની પાત્ર પ્રણતિ નથી. તો અહીંયા એ રીતની આખી વાત, અહીંયા જે 10 નંબરની ગાથા છે, અદભુત ગાથા નો આપણે સ્વાધ્યાય ગ્રંથના માધ્યમથી કર્યો. હવે આપણે ચર્ચાને આગળ વધારીએ છે. આ રીતે આપણે 10 નંબરની ગાથામાં ત્રણ પ્રકારના સમ્યક્ત્વ, બે પ્રકારના સમ્યક્ત્વ, 25 દોષોથી રહિત સમ્યક દ્રષ્ટિ જીવ અને ચાર પ્રકારના ગુણોથી સહિત સમ્યક દ્રષ્ટિ જીવ અને સમ્યક દર્શન, સમ્યક્ત્વ આરાધના સહિતની બીજી બધી આરાધના એ સફર છે, એ સાચી છે, એ સમ્યક નામ પામે છે. તો એ રીતે અહિયાં સમ્યક દર્શન ની અપાર મહિમા કરતા ગુણભદ્રા આચાર્ય દેવે જે ગાથા લખી એના ઉપર ટોડેલાજી સાહેબે જે ટીકા લખી, અદભુત ટીકા અને અદભુત વિવેચન અહિયાં કર્યું છે. સારી રીતે આપણે 10 નંબર ની ગાથા પૂર્ણ કરી. હવે જે 10 નંબર ની ગાથા માં ઉલ્લેખ વચ્ચે કહ્યો હતો કે સમ્યક્ત ના 10 પ્રકાર આગળ કહીશું, એમ અહિયાં એક લાઈન આવી હતી. જયારે અભિગમન નિસર્ગજ ની અને ઔપશમિક સાયોક્ષમિક અને સાયિક સમ્યક્ત ની વાત પૂરી થઈ હતી, 25 પ્રકારના દોષો ની વાત ચાલુ થઈ, એની પહેલા એક લાઈન અહીંયા આવી હતી કે તે 10 પ્રકાર સમ્યક શ્રદ્ધા 10 પ્રકારે પણ કહ્યું છે. તે સમ્યક શ્રદ્ધા 10 પ્રકારે પણ કહ્યું છે, તે 10 પ્રકાર આગળ કહીશું. તો હવે સમય આવી ગયો છે કે આપણે 11 નંબર ની ગાથા થી લઈને 14 નંબર ની જે ગાથા છે એ ગાથા ના માધ્યમ થી સમ્યક્ત્વ ના જે નિમિત્ત ની અપેક્ષા એ ઉત્પત્તિ ની અપેક્ષા એ જે 10 પ્રકાર કીધા છે એની આપણે ચર્ચા કરીએ. 11 નંબર ની આપણે ગાથા લઈએ છીએ. 11 નંબર ની ગાથા માં એ 10 નામ આપ્યા છે. વર્ણન તો 12, 13 અને 14 એમ 3 ગાથામાં 10 પ્રકારના સમ્યક્ત નું વર્ણન છે, પરંતુ જે 11 નંબર ની ગાથા છે એમાં 10 પ્રકારના સમ્યક દર્શન નામ આપ્યા છે. બને તો યાદ કરવાની કોશિશ કરશું. સરળ છે નામો, સરળ છે સ્વરૂપ પણ બહુ સરસ છે અને સમજવા યોગ્ય છે. જો 11 નંબર ની જે ગાથા છે એનું આપણે હિન્દી પદ્યાનુવાદ ગાઈએ. સમ્યક તો કે આજ્ઞા આદિ 10 ભેદ, બરાબર. આજ્ઞા માર્ગ સૂત્ર ઉપદેશ, આમાં ખાલી નામ આપ્યા છે નામ. આજ્ઞા માર્ગ સૂત્ર ઉપદેશ ઓર સંક્ષેપ બીજ ઉત્પન્ન અર્થ જ વિસ્તાર જ અવગાઢ પરમ અવગાઢ કહા સમ્યક. બોલો કેટલા નામ આપ્યા? 10. આજ્ઞા, આજ્ઞા સમ્યક્ત્વ, બધાની પાછળ લગાડવાનું. આજ્ઞા સમ્યક્ત્વ બરાબર, માર્ગ સમ્યક્ત્વ, સૂત્ર ઉપદેશ, સંક્ષેપ બીજ. ચલો આમાંથી લઈએ. ગુજરાતી પુસ્તકમાં, ગુજરાતી ગ્રંથમાં 11 નંબર ની ગાથા 12 નંબર નું પાનું છે, એમાં જો આજ્ઞા માર્ગ ઉપદેશ સૂત્ર બીજ સંક્ષેપ વિસ્તાર અર્થ અવઘાર અને પરમ અવઘાર, બરાબર. તો આ રીતે 10 નામ થઈ ગયા. આજ્ઞા માર્ગ ઉપદેશ સૂત્ર બીજ સંક્ષેપ વિસ્તાર અવગાર અર્થ અવગાર અને પરમ અવગાર. તો આ રીતે સમ્યક્ત્વના 10 નામ અહીંયા આપ્યા છે. હવે જો એક નાનો પેરેગ્રાફ છે 11 નંબર ની ગાથા, પછી આપણે 12 નંબર ની ગાથામાં પહેલા 3 ભેદ, આજ્ઞા માર્ગ અને ઉપદેશ, એ 3 નું વર્ણન 12 નંબર ની ગાથામાં આવ્યું છે. 3 નું વર્ણન. હેય ઉપાદેય 11 નંબર ની ગાથા ની ટીકા. હેય ઉપાદેય તત્વ નો, હેય નો નિર્ણય અને ઉપાદે અને એમાં જ્ઞે પણ ગર્ભે, એટલે હે જ્ઞે ઉપાદે તત્વ નો વિવેક કરતા, એટલે નિર્ણય કરતા, વિચાર કરતા, વિવેક પૂર્વક વિચાર કરતા, વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યક દર્શન. આહા, શું કીધું? હે જે ઉપાદે નો વિવેક, નિર્ણય, વિચાર, દ્રઢતા, શ્રદ્ધા કરતા કે કયું તત્વ હે છે, 7 તત્વ માંથી કયું તત્વ ઉપાદે છે, કયું તત્વ જ્ઞે છે, કયું તત્વ પ્રગટ કરવા યોગ્ય ઉપાદે છે, કયું તત્વ આશ્રય કરવા યોગ્ય ઉપાદે છે, આ નિર્ણય બહુ જરૂરી છે. આ નિર્ણયના આધારે મોક્ષ માર્ગ ની શરૂઆત થશે, વૃદ્ધિ થશે, પૂર્ણતા. જેટલો નિર્ણય હે જ્ઞે ઉપાદે તત્વ નો 7 તત્વ સંબંધિત થશે, એટલો જીવ મોક્ષ માર્ગ માં નિશંક થતો. આપણે ગડબડ કરીએ છીએ ને, આપણે હે તત્વ ને ઉપાદે માની, ઉપાદે તત્વ પ્રત્યે દ્રષ્ટિ નથી, અને જ્ઞે માં એવું ઉપાદે કરી લઈએ છીએ, હેય તત્વ માં એવું ઉપાદે કરી લઈએ છીએ કે ઉપાદે તત્વ દ્રષ્ટિ માંથી ગૌણ થઈ જાય, છુકાઈ જાય છે, દૂર થઈ જાય છે. પોઈન્ટ ટાઈમ આવે છે. જે રાગ દ્વેષ ના પરિણામ હે છે, જે પર દ્રવ્ય જ્ઞે માત્ર છે, તો જ્ઞેય તત્વ અને હે તત્વ ને આપણે ઉપાદેય માનીએ. અને સમ્યક દ્રષ્ટિજી જ્ઞેય ને જ્ઞેય, હે ને હે, ઉપાદે ને ઉપાદે, પ્રગટ કરવા યોગ્ય ને પ્રગટ કરવા યોગ્ય, અને આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદે તત્વ હું સ્વયં જીવ તત્વ છું એવો અંદર માં નિર્ણય કરીને ઉપાદેય તત્વ માં લીન થાય છે, સ્થિર થાય છે, એની દ્રષ્ટિ કરે છે, એનો વિશ્વાસ કરે છે, એમાં અહમ કરે છે, એનું નામ મોક્ષ માર્ગ છે. અને એનું નામ જ વિપરીત અભિપ્રાય રહી તેવું પવિત્ર સમ્યક દર્શન છે. એ જ વાસ્તવિક તો એક જ પ્રકારે સમ્યક દર્શન વિપરીત અભિપ્રાય રહીત જે નિર્મળ શ્રદ્ધાન છે, જે આત્માના શ્રદ્ધા ગુણની નિર્મળ કર્યા છે, જેમાં હું આત્મા છું, જેમાં હું જ્ઞાયક છું, હું શરીર થી રહીત એવો વ્યાયક ભાવ છું, એવી જ અંદર માં પ્રતીતિ વર્તે છે. એ તો ખરેખર એક જ પ્રકાર હું જે રીતના 10 કરોડપતિ છે, કરોડપતિ તો કરોડપતિ છે ને, હવે કોઈ એક કરોડપતિ બિઝનેસ કરીને કરોડ રૂપિયા કમાય, કોઈ કરોડપતિ એ સમજો જોબ કરીને કરોડ રૂપિયા કમાય, કોઈ કરોડપતિ એ શેર બજાર નો કરોડ રૂપિયા કમાય, કોઈ કરોડપતિ એ દુકાન ચલાવીને કરોડ રૂપિયા કમાય. કરોડ રૂપિયા કમાવાની રીત અલગ અલગ છે, પણ કરોડ રૂપિયા અને કરોડ રૂપિયા નો જે આનંદ છે અને એને ભોગવવાનો જે આનંદ છે એ તો એક સરખો છે ને. પોઈન્ટ સમજાય છે? કમાવાની રીત અલગ અલગ છે, કરોડ રૂપિયા ઉત્પન્ન કરવાની રીત અલગ અલગ હોય શકે, પણ ઉત્પન્ન તો શું કરે છે? રૂપિયા ઉત્પન્ન, કરોડ રૂપિયા ઉત્પન્ન કરે છે અને એને ભોગવે છે. તો એ રીતે અહીંયા કહે છે કે સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણોની અપેક્ષાએ વિચાર કરીએ તો તે 10 પ્રકારે પણ છે. હવે તેનું વિશેષ વર્ણન શ્રી આચાર્ય મહારાજ નીચેના સૂત્રમાં કહે છે. બરાબર છે? હે ઉપાદે તત્વનો વિવેક કરતા વિપરીત અભિપ્રાય રહીત એવું પવિત્ર સમ્યક દર્શન વાસ્તવિક તો એક જ પ્રકારે છે, પરંતુ આગે આવી સમ્યક્ત્વની ઉત્પત્તિની અપેક્ષાએ વિચાર કરતા તે 10 પ્રકારનું કહ્યું છે. તો એ રીતે અહીંયા નિમિત્તની અપેક્ષાએ કહો, ઉત્પત્તિની અપેક્ષાએ કહો, બહિરંગ કારણની અપેક્ષાએ કહો, તો અલગ અલગ સમ્યક્ત્વના ભેદ એ રીતે પડે છે. પરંતુ તમે એ 10-10 જીવને સામે રાખો કે જે એક જીવને બીજ સમ્યક્ત થયું, એક જીવને અવગાડ થયું, જીવને પરમ અવગાડ થયું, એક જીવને આજ્ઞા સમ્યક્ત, સૂત્ર સમ્યક્ત, અર્થ સમ્યક્ત, ઉપદેશ, વિસ્તાર, સંક્ષેપ, તો એ બધા જીવોને સામે રાખો અને એની શ્રદ્ધા જોવો તો બધાની શ્રદ્ધા સરખી છે. કોઈ એમ કે છે અમને ઉપદેશથી થયું, કોઈ અમને એમ કે છે અમે એક વાક્ય સાંભળ્યું અને થયું, કોઈ એમ કે છે અમે વિસ્તાર સાંભળ્યું અને થયું, કોઈ એમ કે છે અમને બીજ સમ્યક્ત થયું, કોઈ કે છે અમને અર્થ થયું, કોઈ કે છે અમને સૂત્ર થયું, કોઈ કે છે અમને ઉપદેશ. તો એ ઉત્પત્તિની અપેક્ષા અલગ અલગ, કોઈ કે છે અમે ધંધો કરીને કમાયા, કોઈ કે છે અમે આમ કરીને કમાયા, અમારું આમ થયું એટલે કમાયા, લોટરી લાવી એટલે કમાયા. તો એ રીતે એ અપેક્ષા વાત છે. હવે આપણે 12 નંબરની ગાથામાં આવીએ. આપણે 10 નંબરની ગાથા જે પૂરી કરી જેમાં સમ્યક્ત્વના અપાર ગુણગાન ગાયા છે, પ્રસન્ન સંવેગ અનુકંપા આસ્તિક્યની વાત કરી, અને એના પછી આપણે એનો સાર જોયો. એના પછી આપણે 11 નંબરની ગાથા શરૂ કરી જેમાં 10 પ્રકારના સમ્યક્ત્વની ચર્ચા ચાલુ થાય છે. એમાં નામ આપ્યા છે અને નામના કારણ આપ્યા છે કે ભાઈ નામ કેવી રીતના પડ્યા, ભેદ કેવી રીતના પડ્યા, તો કે ઉત્પત્તિની અપેક્ષા પડ્યા છે. ખરેખર તો સમ્યક્ત્વ એક સમાન જ છે જે વિપરીત અભિપ્રાય રહીત સપ્ત તત્વના શ્રદ્ધાનું સહિત અને જે ઉપાદેના નિર્ણય સહિત પ્રથમ સંવેગ આદિ ગુણો સહિત, નિશંક આદિ ગુણો સહિત અને 25 દોષોથી રહીત એવું જે સમ્યક્ત્વ છે, તો સમ્યક્ત્વ છે એ તો દ્રઢતા શ્રદ્ધા સમ્યક નિર્ણય છે, એમાં કોઈ ફરક નથી. પરંતુ ઉત્પત્તિની અપેક્ષા એના ભેદ પડે છે. અને ખરેખર કહું જે અવઘાડ અને પરમ અવઘાડ છે એ કોઈ સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ પણ નથી. આપણે લેશું પરંતુ ખાલી તમને ખ્યાલ આવે એટલે વાત કરું છું કે અવઘાડ સમ્યક્ત્વ અને પરમ અવઘાડ સમ્યક્ત્વ જે ભેદ પડ્યા છે, ભેદ અહીંયા આવ્યા છે, એ તો જ્ઞાનની નિર્મળતાની અપેક્ષાએ સમ્યક્ત્વ ઉપર આરોપ આવે. જ્ઞાનની નિર્મળતા વધે છે તો સમ્યક્ત્વમાં પણ પ્રગાઢતા અવઘાડમાંથી પરમ અવઘાડ કે દ્રઢતા આવે છે એ અપેક્ષા જ્ઞાન ની અપેક્ષા એ સમ્યક્તાના બે નામ કીધા, અવઘાડ અને પરમ. જે શ્રુત જ્ઞાની હોય છે ને, જે ગંધર પરમાત્મા જે દ્વાદ સાંગના પાટી હોય છે એને અવઘાડ સમ્યક કીધું. એનું જ્ઞાન એટલું બધું નિર્મલ થઈ ગયું, એટલું બધું અવઘાડતાને પામે છે તો એ સમયે એની જે શ્રદ્ધા છે એ પણ એટલી બધી પરમ પવિત્ર અવઘાડ રૂપે થાય છે. તો એ જ્ઞાનની અપેક્ષા એ જે ગંધર પરમાત્મા છે, જે શ્રુત કેવડી છે, જે દ્વાદશાંગના પાઠી છે, એમના સમ્યક્ત્વ અને જ્ઞાનની નિર્મલતા, જ્ઞાનની ખીલવટતાના કારણે, જ્ઞાનની પ્રગટતાના કારણે, જ્ઞાનના વિકાસના આધારે એ સમ્યક્ત્વને અવઘાડ કહેવાનું. બરાબર છે? અને પરમ અવઘાડ કે પરમ અવઘાડ ની તો શું વાત કરીએ, તમને અવઘાડ સમજાઈ ગયો છે તો તમે પરમ અવઘાડ નો પણ વિચાર કરે કે ગણધર પરમાત્મા ને અવઘાડ છે તો કેવડી પરમાત્મા, કેવળ જ્ઞાની પરમાત્મા, અરિયંત પરમાત્માના સમ્યક્ત્વ ને પરમ અવઘાડ કીધું. કારણ કે ત્યાં તો જ્ઞાન કેવળ જ્ઞાન રૂપે ખીલી ગયું છે, એટલે જ્ઞાન ના આરોપ થી એક ગુણ નો બીજા ગુણમાં, એક ગુણ ના પ્રમાણ નો બીજા ગુણમાં આરોપ આપવામાં આવે ને, તો એ રીતે આરોપ આપીને કહીએ તો કેવડી ભગવાન નું જે સમ્યક્ત્વ છે એને પરમ અવઘાડ સમ્યક્ત્વ કહેવાય છે. ખરેખર કર્ણાની યોગમાં તો વાત એમ આવે છે, કેવડી નું સાઈઠ સમ્યક્ત્વ લો તો ધર્મ ઇન્દ્ર, કોઈ પણ આપણે ગણધર પરમાત્મા નું સાઈઠ સમ્યક્ત્વ લો, ખ્યાલ આવે છે, કે કોઈ પણ જીવ નું સાઈઠ સમ્યક્ત્વ લો તો સમ્યક્ત્વમાં કોઈ ભેદ નથી, એ સમ્યક્ત્વ સમાન છે. જ્ઞાન ની અપેક્ષા એ અહિયાં અવઘાડ અને પરમ અવઘાડ એવા ભેદ કરવામાં આવ્યા છે. તો એનો ખાલી એક ખુલાસો કર્યો. હવે આપણે 12 નંબર ની ગાથામાં 3 ભેદ કરવા જોઈએ. હરી ગીત પાઠ કરીએ, બહુ સરસ છે, એમાંથી આપણને ખ્યાલ આવી જશે. આજ્ઞા, માર્ગ અને ઉપદેશ, પેલા 3 ભેદ છે ને, આજ્ઞા, માર્ગ, ઉપદેશ. આજ્ઞા સમ્યક્ત્વ શબ્દ થોડા ખ્યાલમાં રાખજો. આજ્ઞા, માર્ગ અને ઉપદેશ, બહુ સરસ વિશ્લેષણ છે. અહિયાં શોર્ટ માં વિશ્લેષણ આપ્યું છે, એટલું આપણે સમજીને આગળ વધશું. 12 નંબર ની ગાથા નું હરિગીત પાઠ અને પછી 12 નંબર ની ગાથા આપણે અહિયાં ગુજરાતી ગ્રંથ માંથી આપણે લઈ. વિતરાગ કી આજ્ઞા સે જો રુચિ હોવા આજ્ઞા સમ્યક્, જો હું ગાઉં છું એના પછી તમને એનો જે ભાવ છે, સ્વરૂપ છે, ખબર પડશે. વિતરાગ કી આજ્ઞા, કોની આજ્ઞા? રાગીઓ કી આજ્ઞા નહીં, સમજાય છે? વિતરાગી કી આજ્ઞા, વિતરાગી કી આજ્ઞા સે જો રુચિ હોવા આજ્ઞા સમ્યક, મોહ શાંત સે ગ્રંથ પ્રપંચ વિના જાને હો માર્ગ સમ્યક, ભાયાંતર પરિગ્રહ વિહીન શિવ પથ કી શ્રદ્ધા સે હોતા, ઉત્તમ પુરુષ પુરાણ શ્રવણ સે સંકિત હૈ ઉપદેશ કહા. વાહ, અહીંયા ચારે અનુયોગી વાત. અચ્છા, લીલા ને ઉત્તમ પુરુષ પુરાણ શ્રવણ, 63 સલાખા પુરુષો ના જીવન સંબંધી વર્ણન સાંભળીને એમના જીવનમાં જે પુણ્યપાપના ઉદય આવ્યા, ઉતાર ચડાવ આવ્યા, એમાં એમની નિસંગતા, નિર્ભયતા, નિર્ભારતા, નિસંગતા, નિરપેક્ષતા જે પ્રકારની રહી, એનું વર્ણન સાંભળીને, એવો ઉપદેશ સાંભળીને, પ્રથમાનિયોગ વાંચીને, એનું શ્રવણ કરીને અંદરમાં, સમજાય છે, ઉપયોગ ચાલ્યો જાય અને સમ્યક્ત થઈ જાય તો એને ઉપદેશ સમ્યક્ત કહેવાય. એમ કહે, કોનો ઉપદેશ સાંભળ્યો, કયો ઉપદેશ સાંભળ્યો, શું ઉપદેશ સાંભળ્યો? તો કે 63 સલાખા પુરુષ, ઉત્તમ પુરુષો, તીર્થંકરોનું વર્ણન, ચક્રવર્તીઓનું વર્ણન, ભોગ સામગ્રીની વચ્ચે, પુણ્યના થાક બાકની વચ્ચે રહીને ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર, ચક્રવર્તી આદિ, કામદેવ આદિ, જે બલભદ્ર આદિ, નારાયણ, પ્રતિનારાયણ, વાસુદેવ, પ્રતિ વાસુદેવ આદિ જે ઉત્તમ પુરુષો છે, સતીઓ છે, મુનિરાજો છે, જે બધા શલાખા પુરુષો, પવિત્ર પુરુષો છે, એમના જીવનનું વર્ણન સાંભળીને એમને એવા ઉદયમાં, જે ઉદયોથી ભિન્ન, પુણ્યપાપના પ્રણામથી ભિન્ન, બાહ્ય દ્રવ્ય ચિત્રકાર ભાવથી ભિન્ન, અંદર માં જે પોતાનો ચૈતન્ય તત્વ છે એ ચૈતન્ય તત્વ માં જે સ્થિરતા કરી, લીનતા કરી, સમ્યક્તા પ્રાપ્ત કર્યું, નિશંકતા કરી, કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરી, એવું સુંદર વર્ણન સાંભળીને પોતાનો ઉપયોગ આત્મામાં ક્ષણ માત્ર માટે ચાલ્યો જાય અને સમ્યક્ત ની પ્રાપ્તિ થાય એને ઉપદેશ સમ્યક્ત કહેવાય. ચાલો આપણે ક્રમ થી જોઈએ. આ તો પંક્તિ બહુ સરસ આવી ને, ઉત્તમ પુરુષ પુરાણ શ્રવણ છે. પુરુષ પુરાણ શ્રવણ, ઉત્તમ પુરુષો કે પુરાણો કા શ્રવણ કરકે જો સમ્યક્ત, જો ઉપદેશ સુનાર સમ્યક્ત હુઆ તો ઉસે ઉપદેશ સમ્યક્ત કહેવાય. આના પછી ના ભેદો માં શરણાનિયોગ અને કર્ણાનિયોગ ની વાત છે. સૂત્ર સમ્યક્ત્વ માં શરણાનિયોગ ની વાત છે અને બીજ સમ્યક્ત્વ માં કર્ણાનિયોગ ની વાત છે અને પછી સંક્ષેપ અને વિસ્તાર અને એના પછી અવગાળ પરમાવગાળ ની વાત છે. ચલો આપણે પહેલા આજ્ઞા અને માર્ગ ને સમજી લઈએ એટલે આ ગાથા અહીં પૂરી થાય. 12 નંબર ની ગાથા જોઈએ. 13 નંબર નું પાનું છે. હરિજીત પાઠ આપણે કર્યો. 3 પ્રકાર ના સમ્યક્ત્વ નું વર્ણન છે, આજ્ઞા માર્ગ અને ઉપદેશ. આજ્ઞા, હવે અહીંયા કે છે શાસ્ત્ર અભ્યાસ વિના. બોલો, શાસ્ત્ર નો અભ્યાસ નથી કર્યો જોઈએ, સમજાય છે? પરંતુ ખાલી જો બધા વાંચી લઉં છું, શાસ્ત્ર અભ્યાસ વિના માત્ર વિતરાગ દેહ થી આજ્ઞા, ખ્યાલ આવે છે? શાસ્ત્ર અભ્યાસ નથી કર્યો, ગ્રંથો નથી વાંચ્યા, જે સમ્યક્ત ચારે ગતિ માં થઈ શકે, ચારે ગતિ ના જીવો ને લક્ષ્ય માં રાખીને વાત ને સાંભળે. શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્ર અભ્યાસ ની જે પદ્ધતિ છે, જે સગવડતા છે, જે આજે શું કેવાય, જે સંયોગ છે, તો મનુષ્ય ગતિ માં મુક્ત છે ને, નરક માં શાસ્ત્ર નથી. ત્રિયંત ગતિઓ પાસે, ત્રિયંત ગતિ ના જીવો પાસે કે દેવ ગતિ ના જીવો પાસે શાસ્ત્ર નથી. તો અહિયાં કહે છે શાસ્ત્ર અભ્યાસ વિના માત્ર વિતરાગ દેવ થી આજ્ઞા તથા તેમના વચનો સાંભળ્યા પછી થયેલી જે તત્વ શ્રદ્ધાન રૂપ અથવા તે આપ્ત પુરુષની આજ્ઞાના અવધારણ રૂપ, અવધારણ એટલે ધારણ કરી, ધારણા, ગ્રહણ, આજ્ઞાના અવધારણ રૂપ જીવની દશા વિશેષતા રૂપ પ્રણતિ તે આજ્ઞા સમ્યક્ત્વ છે. બરાબર, આજ્ઞા સમ્યક્ત્વ ની ચર્ચા અહીંયા પૂરી થઈ. બહુ સરસ વાત તો આવી આમાં કે શાસ્ત્ર અભ્યાસ અધિક કર્યો નથી. જેવી રીતના સમોષણ માં કોઈ જીવ છે તે કોઈ જ્ઞાની ની વાત સાંભળી, ખ્યાલ આવે છે? વિતરાગ દેવ ની, આપ્ત પુરુષ ની આજ્ઞા, ભગવાન ની આજ્ઞા છે. શું આજ્ઞા છે? શું ઉપદેશ છે? શું બોધ આપ્યો છે? સમોષણ માં બેઠા જીવો છે, ખ્યાલ આવે છે? હવે ભગવાન ની આજ્ઞા છે, ઉપદેશ છે, આદેશ છે, બોધ આપ્યો. શું આજ્ઞા આપી? કે સાંભળો, આ જીવ આ વિશ્વમાં જાતિ અપેક્ષા એ 6 દ્રવ્ય છે અને સંખ્યા અપેક્ષા અનંત દ્રવ્ય. તું જીવ છો, આવું સ્વરૂપ સમજવું એ જ ખરેખર જીવ શાસન છે. તો આવા અમુક વચનો સાંભળીને ભગવાનની આજ્ઞાનું પાલન, જે વાત કરી એનું અંદરમાં સાંભળીને અવધારણ, નિર્ધારણ, ગ્રહણ, ધારણા, એ પ્રકારે જે અંદરમાં ભગવાનની આજ્ઞા સાંભળીને, ઉપદેશ સાંભળીને, ભગવાનની જે આજ્ઞા, આજ્ઞા શું છે? ભગવાનની આજ્ઞા શું છે? બોલો, ગુરુઓની આજ્ઞા શું છે? ગુરુદેવજી ની આજ્ઞા શું છે? શું આજ્ઞા? શું આજ્ઞા એટલે કે શું ઉપદેશ આપ્યો છે? અને એમનો ઉપદેશ શું છે? કે ભાઈ, સ્વતંત્રતાનું સ્વરૂપ સમજીને, બે દ્રવ્યની ભિન્નતાનું સ્વરૂપ સમજીને, તું કોણ છો એનો નિર્ણય કરીને તારી દ્રષ્ટિ અંતર્મુખ થાય અને તને અંદરમાં તારા આત્માના દર્શન થાય, એ જ અમારી આજ્ઞા. એટલા માતા પિતા આજ્ઞા આપે ને, આપ એમ કે ને, આ આજ્ઞાકારી પુત્ર, અમે જે કહીએ છીએ એ માને, એનું નામ આજ્ઞા. કહીએ અને માને, અમે કહીએ છીએ એ વાત અલગ, અને સામે વાળો ગ્રહણ કરે છે, સાંભળે છે અને માને છે, એ રૂપે પ્રણમે છે, એ રૂપનું આચરણ છે, એ રૂપની પ્રવૃત્તિ છે, એનું નામ આજ્ઞામાં છે. કોઈ સમજાય છે? અધિક શાસ્ત્ર નું વાંચન નથી કર્યું. જેવી રીતના ફોર એક્ઝામ્પલ કે ગુરુદેવજી ના સમક્ષ કે કોઈ પણ જ્ઞાનીઓના સમક્ષ કોઈ પણ એવા જીવો આવે, અધિક સ્વાધ્યાય નથી કર્યો, પરંતુ વાણી સાંભળીને, એમની આજ્ઞા સાંભળીને, એનો ઉપદેશ સાંભળીને, ખ્યાલ આવે છે? કોઈ જીવને સમ્યક્ત થઈ જાય તો એનું નામ છે આજ્ઞા સમય. તો આ રીતે આજ્ઞા સમ્યક્ત્વ ની વાત છે. પણ આપ્ત પુરુષ હોવા જોઈએ, જ્ઞાની હોવા જોઈએ, ખ્યાલ આવે છે? તો એવા અનુભવી પુરુષ હોવા જોઈએ, તો જ એ જીવ સાચો ઉપદેશ આપશે, સાચી આજ્ઞા આપશે, સાચો માર્ગ આપશે, સાચો બોધ આપશે, સાચું સ્વરૂપ સમજાવશે, અને સ્વરૂપ સમજીને એની આજ્ઞામાં આવી જઈએ તો ખરેખર આજ્ઞા સમજી. એવી રીતના ઘણા શાસ્ત્રો વાંચન કર્યા, પરંતુ ઘણા જીવો એવા હોય કે બહુ બધું વાંચ્યું ન હોય, બહુ બધું સમજાતું ન હોય, યાદ રહેતું ન હોય, પણ બસ અંદરમાં કે મારા ગુરુ ની આજ્ઞા એ છે, મારા ગુરુ ની આજ્ઞા એ છે કે ભાઈ હું પરમાત્મા છું, પરમાત્મા છું, મારા ગુરુ નો ઉપદેશ છે કે હું જાયક છું, બસ એ ઉપદેશ અંદર માં ગ્રહણ કરી નિર્ધારણ કરીને દ્રષ્ટિ અંતર હું થઈ જાય, સમ્યક્ત થઈ જાય, તો એનું નામ આજ્ઞા સમ્યક્ત છે. બરાબર. જો હવે આ સમય થઈ ગયો છે, હવે એક આ ખાલી લઈ લે વિતરાગ. હવે સેકન્ડ આજ્ઞા પછી માર્ગ સમ્યક્ત, માર્ગ. હવે જો બહુ સરસ છે, વિતરાગ સર્વજ્ઞ દેવ પ્રણિત ગ્રંથો વિસ્તાર પૂર્વક સાંભળ્યા વિના. આમાં પણ બહુ વિસ્તાર પૂર્વક ગ્રંથો નથી સાંભળ્યા, જો ચોખ્ખું લખ્યું છે વિતરાગ, અગેન વિતરાગ સર્વજ્ઞ દેવ પ્રણિત ગ્રંથો વિસ્તાર પૂર્વક સાંભળ્યા વિના. હવે જો બહુ ગજબ છે આ માર્ગ સમ્યક, તો બહુ ગજબ છે. શું કહે છે? માત્ર બાહ્ય અભ્યંતર એટલે બહિરંગ અંતરંગ પરિગ્રહ રહિત એવો વિશુદ્ધ મોક્ષ માર્ગ, તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબલ મોહની ઉપશાંતિ અર્થે શ્રદ્ધાન થવું તે માર્ગ સમ્યક છે. ઓહો, શું કહે છે? મુનિરાજ ને જોયા, જે સાચા માર્ગ પર ચાલવા વાળા સાધક મુનિરાજો, અભ્યંતર વૈરંગ સમસ્ત પ્રકારના પરિગ્રહના ત્યાગી એવા જે ઉપશમ રસના ધારી, પ્રશમ સંવેગ આદિ ગુણોના ધારક, હાલતા ચાલતા સિદ્ધ સમાન જે મુનિરાજ છે, જે સિદ્ધોની તળેટી છે, મુનિ જીવન એટલે જે ગુરુદેવજી કેટલી મહિમા કરે છે, તો એવા જે વૈરંગ અંતરંગ પરિગ્રહ રહી તેવો જે વિશુદ્ધ મોક્ષ માર્ગ છે. અચ્છા, મુનિરાજ તો લેવા, આમાં અર્યંત ભગવાનની પ્રતિમા પણ લે. આપણે કહીએ ને કે માર્ગ, પ્રતિમા જોઈને, મુદ્રા જોઈને, જિનબિંબ જોઈને, સમ્યક દર્શનમાં કારણ કીધું છે જિનબિંબ, જિનેન્દ્ર ભગવાનના દર્શન, અકૃત્રિમ જિનબિંબ, અકૃત્રિમ જિનબિંબ, હાલતા ચાલતા મુનિરાજ, તો એ માર્ગ આખો માર્ગ સમજાઈ જાય. વિસ્તાર પૂર્વક ગ્રંથ નથી વાંચ્યા, પરંતુ એમની મુદ્રા જોઈને, નાસાગ્ર દ્રષ્ટિ જોઈને, હાથ પે હાથ ધરે છે, કરના પૂછના રાહ રહેશે, ખ્યાલ આવે છે? એવી નાસાગ્ર દ્રષ્ટિ, અકર્તા ની દ્રષ્ટિ, શાંત મુદ્રા, શાંત પ્રણામ, શાંત સ્વરૂપ, અંતરંગ વૈરંગ પરિવ્રતી રહીત એવા જે મુનિરાજ છે, આત્મ પરમાત્મા છે, આપ્ત પુરુષો છે, એવા જીવ નું જીવન જોઈને, સ્વરૂપ જોઈને, પ્રતિમા જોઈને, ખ્યાલ આવે છે? જેને આખો માર્ગ સમજાઈ જાય એને વિસ્તાર પૂર્વક, પહેલા જ લખ્યું વિસ્તાર પૂર્વક ગ્રંથો સાંભળ્યા વિના, માત્ર બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહીત એવો વિશુદ્ધ મોક્ષ માર્ગ, જે તેમાં નિમિત્ત બને છે અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મોહને ઉપશાંત કરવામાં જે નિમિત્ત બને છે, એવા માર્ગ ને જોઈને કોઈ જીવને સમ્યક્ત થઈ જાય તો એવા જીવને માર્ગ સમ્યક્તિ કહેવાય છે. અને એ પ્રમાણે એના પછી જે આપણે વાત કરી, જે ઉત્તમ પુરુષો ના જીવન સંબંધી જે કથા વાર્તા સાંભળીને, ઘણા ને એમ થાય પ્રથમાની યોગ, એમાં તો કથા, એમાં તો વાર્તા, એમાં તો સ્ટોરી, એમાં તો પૂર્વ ભવ, આ ભવમાં, પહેલા ભવમાં ઓલા આમ હતા ને પછી આમ હતા ને પછી આમ સંબંધ થયો ને આમ સંબંધ, દસ દસ ભવ પૂર્વની કથા, એ બધું અમને યાદ નથી રહેતું, એ બધું યાદ રાખવાનું કે પણ કોણ છે? પરંતુ એટલીસ્ટ એટલું તો ગ્રહણ કરો કે એ ઉત્તમ પુરુષોનું જીવન કેવું હતું, એમની પ્રણતી કેવી હતી, એમનો વૈરાગ્ય કેવો હતો. નાની નાની વસ્તુઓને જોઈને વૈરાગ્ય પામીને જંગલમાં ચાલ્યા ગયા. સફેદ વાળ છે કે પછી ઇન્દ્રધનુષ છે, પછી જે વીજળી, જે શું કહેવાય ને, વીજળીનો જપકારો જોઈને અનિત્યતાનો ખ્યાલ આવે છે, સમજાય છે? તો એ રીતે વિદ્યાર્થ પર્વતની ગુફા પર નામ લખવા જાય છે અને એક નામ ભૂસવું પડે છે, અનિત્યતાનો ખ્યાલ આવે છે. અનેક પ્રકારે જે બાહ્ય નિમિત્ત બને છે એવા પ્રસંગો, અને અનિત્યતાનો ખ્યાલ આવે છે અને સંસારથી ગયા જાય છે, તે પ્રકારે જે તીર્થંકર, ખાલી વાંચી લઉં છું, સમય આપણો થઈ ગયો છે, ખાલી આ વાંચી લઉં છું, પછી નેક્સ્ટ ટાઈમ આપણે આગળની વાત કરીશું. મારું સમય પ્રત્યક્ષ બોધ સ્વરૂપ પુરુષ પ્રત્યે ભક્તિયુક્ત આસ્તિક્ય પ્રણતિ થવી તે પણ માર્ગ સમ્યક્ત છે. ઠીક છે, માર્ગ સમ્યક્ત ની બીજી પરિભાષા આવી, તીર્થંકર આદિ ઉત્કૃષ્ટ પુરુષો ના ઉપદેશ થી દ્રષ્ટિ ની વિશુદ્ધતા થવી એ ઉપદેશ સમ્યક છે, અથવા જે આપ્ત ભગવાન પ્રણિત શ્રુત પ્રત્યે અત્યંત ભક્તિયુક્ત આસ્થારૂપ જીવની દશા એ ઉપદેશ સમ્યક છે. આસ્થા શ્રદ્ધા ચારે અનુયોગ પ્રત્યેનો જે વિશ્વાસ છે, હરેક અનુયોગ વિતરાકતાનું પોષણ કરવા વાળી જીવ વાણી છે. એવા પ્રકારે ઉત્તમ પુરુષો એ આપેલો જે ઉપદેશ છે, જે પુરુષ જે સલાખા પુરુષોનો જે ઉપદેશ છે, એનું જીવન છે, એ જીવનને સમજીને આપણને આપણા જીવનમાં વૈરાગ્યની ઉત્પત્તિ થાય અને આપણે આપણા સ્વરૂપને અંદરમાં લક્ષ્યમાં લઈને સમ્યક્ત પ્રાપ્ત કરીએ. એ પ્રકારે અહીંયા હિંમતની અપેક્ષાએ ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યત્વના 10 પ્રકાર કીધા. એમાં આજે આપણે 3 પ્રકારના સમ્યત્વ આપણે જોયા, આજ્ઞા માર્ગ અને ઉપદેશ. અવગાર પરમવારની આપણે થોડી ચર્ચા કરી, એ પ્રમાણે આપણે આ ગાથાઓ જોઈ. આ વિષય જે છે નેક્સ્ટ વીક આપણે 14 ગાથા સુધીનો વિષય પૂરો કરશું. એના પછી આગળ ઘણો સરસ વિષય આવે છે, એ વિષય પર આપણે ચર્ચા. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી મા શત વંદના શત બારે, વંદના શત બારે. અલિકાન મે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જિનવાણી માત નો જય હો. અંબત્યો ના અનંત ઉપકારી કાન ગુરુ દેવ નો જય હો. ધન્યતા પશ્યમતી ભગવતી માત નો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિ મય દિગંબર જૈન ધર્મ નો જય. જય જિનેન્દ્ર બધાને.